दर्शनों की तरह पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्न पंचैते परमेश्विनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो एनो प्रश्न 63 अहीं नय नी वात चाले छे। तो पहला आपणे नैगम नय नी वात करी, भूत नैगम नय, भावि नैगम नय अने वर्तमान नैगम नय, ए त्रण नी वात आपणे गई वखते करी। हवे एना पछी अहीं प्रश्न 63 मां कहे छे कि संग्रह नय कोने कहे छे। जे नये पोतानी जातिनो विरोध नहीं करी, समस्त पदार्थों ने एक पणाथी ग्रहण करे तेने संग्रह नय कहे छे, जेम के सत, द्रव्य इत्यादि। संग्रह नयनो अहीं विस्तार वधारे नथी कर्यो, अने टूंक में समझायुं छे कि जे नये पोतानी जातिनो विरोध नहीं करीने, પોતાની જાતિનો વિરોધ નહીં કરી, એટલે એક એક સાથે બધાને ભેગા જે રીતે આપણે જોવામાં આવે એવો અર્થ એમાંથી નીકળે છે। તો એ સમસ્ત પદાર્થોને એકપણાથી આપણે ગ્રહણ કરીએ તો એને સંગ્રહ નય કહેવામાં આવે। એમાં સત એટલે હોવાપણું, દ્રવ્ય એટલે જીવ દ્રવ્યની વાત કરીએ તો બધા જ જીવ દ્રવ્યો માટે એ વાત આવે છે, એટલે એ સંગ્રહ નયથી એને આપણે જોયું એમ કહેવામાં આવે। નહીં તો આપણે જ્ઞાનનો અંશ તરીકે જાણીએ છીએ, બરાબર છે, કોઈ પણ વસ્તુનું પદાર્થનું જ્ઞાન કરવું કોઈ એક અપેક્ષાથી કોઈ એક દ્રષ્ટિકોણથી એને નય કહીએ છીએ। તેમાં આ સંગ્રહ નય આ રીતે બધાનું ભેગું જે જાણવાનું કહ્યું એનું નામ સંગ્રહ નય કહ્યું। વ્યવહાર નય કોને કહે છે? જે નય સંગ્રહ નયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે તેને વ્યવહાર નય કહે છે। જેમ કે સત બે પ્રકારે છે, દ્રવ્ય અને ગુણ। દ્રવ્યના છ ભેદ છે, જીવ, પુદ્ગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ। ગુણના બે ભેદ છે, સામાન્ય અને વિષય। એટલે આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે છે ત્યાં સુધી આ નય ભેદ કરે છે। સંગ્રહ નયમાં બધું ભેગું લેવામાં આવ્યું હતું, એના પછી ભેદ પાડીએ છૂટું કરતા જઈએ એટલે એ વ્યવહાર નય થાય, એ રીતે વ્યવહાર ન થાય। એટલે અહીંયા જે સંગ્રહ નયમાં જે વાત કરી તે કે દાખલા તરીકે દ્રવ્ય, તો પછી દ્રવ્યના તો કેટલા ભેદ થાય? તો છ દ્રવ્યના ભેદ કયા, એટલે ભેદ કરવા એને વ્યવહાર નય કહ્યો, એને વ્યવહાર નય કહ્યો। એટલે અહીંયા જે નય સંગ્રહ નયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે, વિધિપૂર્વક ભેદ એટલે જેમ થતો હોય તેમ, ખોટા ભેદ ના પડે, એમાં જે રીતે થતા હોય તે રીતે ભેદ પડે છે, એ ભેદ છે તે વ્યવહાર નય છે। વ્યવહાર નયથી કહેવું એટલે ભેદ કરીને જાણવું, વ્યવહાર નયથી જાણવું એનો અર્થ કે ભેદ કરી છૂટું કરી એક એક કરી અને જાણવું। આપણે આત્મા કહીએ અને પછી આત્માના અનંત ગુણ કરીને પછી ગુણનું જ્યારે આપણે જુદું જુદું કરી અને જાણપણું કરીએ, ગુણને એક પછી એક ભેદ કરીને જાણીએ, તો એ વ્યવહાર નયથી જાણ્યું કહેવાય। આપણે આત્માને કેવો જાણવો જોઈએ? એક અખંડ આત્માને જાણવો જોઈએ, અનંત ગુણ સહિત એક અખંડ આત્મ સ્વરૂપ છે। એમાં ખરેખર કંઈ ગુણ જુદા જુદા છે એવું નથી, એ ગુણોનો પિંડ છે અને એક દ્રવ્ય છે, એક રૂપે છે। એવા ભગવાન આત્માની આપણે શ્રદ્ધા કરવાની છે અને એવા ભગવાન આત્માને આપણે અનુભવવાનો છે। પણ જ્યારે આપણે એના વિશે અભ્યાસ કરીએ ત્યારે શું કરીએ છીએ, તો કે ગુણનો વિચાર કરીએ છીએ, એક એક ગુણ કરી અને એનો આપણે વિસ્તાર કરી અને સમજીએ છીએ, તો અને સમજીએ છીએ ત્યારે પણ આપણને શ્રદ્ધા તો હોય છે. કેમ દાખલા તરીકે આપણે એમ લઈએ કે જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણ વિશે આપણે વિચાર કરીએ, એના વિશે જાણીએ, દર્શન ગુણ વિશે, વીર્ય વિશે જાણીએ, તો એ બધાને આપણે એક એક જુદા કરીને જાણીએ છીએ, એટલે ભેદ કરીને જાણીએ છીએ. પણ જાણીએ છીએ અને પાછા શ્રદ્ધા પણ જો કરીએ છીએ તો એ શ્રદ્ધા કેવી થાય, એ શ્રદ્ધા અને જ્ઞાન બંને કેવા થાય, તો ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન થાય. આ જે ભેદરૂપ જે થાય છે તે બધી શ્રદ્ધા એ વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. આપણે કેવી શ્રદ્ધા કરવાની છે, એક અખંડ આત્મતત્વની શ્રદ્ધા કરવાની છે, જેમાં ભગવાન આત્મા આવે છે એવા ભગવાનની શ્રદ્ધા કરવી છે. પણ જ્યારે આપણે જાણવા બેઠા છીએ ત્યારે ભેદ કરીને જાણીએ છીએ, એટલે જે કંઈ ભેદ કરીને જાણવું થયું એ દ્વારા આત્મામાં પહોંચાતું નથી. એટલે જ્યાં પણ ભેદ પડે છે, કોઈ પણ પ્રકારે ભેદ પડતા હોય, એ બધું વ્યવહાર નયનું કથન કહેવામાં આવે, એ વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે, અથવા વ્યવહારથી જાણપણું કર્યું કહેવામાં આવે, એ બધો વ્યવહાર નય થઈ જાય છે. એટલે મૂળ વસ્તુને એક સાથે જે જાણીએ એ સંગ્રહ ન થયો, અને એને પછી ભેદ કરીને જે જાણીએ છીએ તે વ્યવહાર નય થયો, એ વ્યવહાર નય થયો. તો વ્યવહાર નય, કેટલીક વખત આપણે બધું બરાબર સત્ય છે છતાં પણ આપણે એને વ્યવહાર નય કહીએ છીએ, એનું કારણ શું છે, તો કે ભેદરૂપ છે એટલા માટે. એટલે ભેદરૂપ શ્રદ્ધા છે એ સમ્યક શ્રદ્ધા નથી, એટલે વ્યવહાર શ્રદ્ધા થઈ જાય છે, એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે. ભલે હોય સાચી શ્રદ્ધા, તેમ છતાં પણ એને આપણે વ્યવહાર શ્રદ્ધા કહીએ, અથવા તો એવા કથનોને વ્યવહાર નયના કથનો આપણે કહીએ છીએ. અહીંયા આગળ આપ્યું છે કે સામાન્ય અને વિશેષ, આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે ત્યાં સુધી આ નય ભેદ કરે છે. હવે પ્રશ્ન 65 કે પર્યાર્થિક નયના કેટલા ભેદ છે. પર્યાર્થિક નયના 4 ભેદ છે. રુજુસૂત્ર નય, શબ્દ નય, સમભી રૂઢુ નય અને એવમ ભૂત નય, એવા પર્યાર્થિક નયના 4 ભેદ છે. રુજુસૂત્ર નય, શબ્દ નય, સમભી રૂઢ નય અને એવમ ભૂત નય. રુજુસૂત્ર નય કોને કહે છે? ભૂત અને ભવિષ્યકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહીં કરતા વર્તમાનકાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને રુજુસૂત્ર નય કહે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ એના સંબંધીની પર્યાયની અપેક્ષા નહીં કરતા, એની અપેક્ષા નહીં કરતા વર્તમાનકાળ સંબંધીની પર્યાય એને વિષય કરે તેને રુજુસૂત્ર નય કહે છે. આગળ વધારે વિશેષ પછી વાત આવે છે. શબ્દ નય કોને કહે છે? કે જે નય લિંગ, વચન, કારક આદિના વ્યભિચારને દૂર કરે તેને શબ્દ નય કહે છે. કારક, આપણે 6 કારક લઈએ છીએ ને, ષટકારક, એ વચન, લિંગ એના વ્યભિચારને દૂર કરે એને શબ્દ નય કહે છે. જેમ કે દાર, ભાર્યા, દાર એટલે પુરુષ, ભાર્યા એટલે સ્ત્રી, કલત્ર, એ 3 શબ્દો ભિન્ન લિંગના હોવા છતાં તેઓ એક જ સ્ત્રી પદાર્થના વાચક છે, પણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી 3 ભેદરૂપ માને છે. ઉદાહરણ આપ્યું છે, થોડું જરાક અટપટું છે પણ સમજાય એવું છે. શું પહેલા વાત કરી કે જે નય લિંગ, વચન, કારક આદિના વ્યભિચારને દૂર કરે તેને શબ્દ નય કહે છે. લિંગમાં સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુસકલિંગ એ આવે. વચન એટલે બહુવચન, એક વચન વગેરે આવે. અને કારક એટલે આપણે જે ષટકારક કહીએ છીએ, કર્તા, કર્મ, કરણ, એ બધા છ કારકો. એને એના વ્યભિચારને દૂર કરે. વ્યભિચાર એટલે એ અર્થમાં આપણે વ્યભિચાર નથી લેતા, પણ એના લઈને આવતા દોષને દૂર કરે તેને શબ્દ નય કહે છે. હવે અહીંયા જેમ કે દાર એટલે પુરુષ, ભાર્યા એટલે સ્ત્રી, કલત્ર અને કુસંગ, એ ત્રણ શબ્દોને લિંગ જે છે એના એ ત્રણેયના જુદા જુદા લિંગ છે. ભાર્યા છે તે સ્ત્રીલિંગનો શબ્દ છે, એ સ્ત્રીલિંગ છે. દાર છે તે પુરુષ લિંગ શબ્દ છે. કલત્ર એ નપુસક લિંગ શબ્દ છે. એવા ત્રણેયના લિંગ જુદા છે. એ શબ્દો, એ ત્રણ શબ્દો ભિન્ન લિંગના છે. ત્રણે ત્રણના લિંગ જુદા છે. પુરલિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ એવું આપણે ભણતા હતા વ્યાકરણમાં. આમાં એ ત્રણ શબ્દો જે છે ત્રણેયના લિંગ જુદા છે. એવું હોવા છતાં તેઓને એક જ ત્રિપદાર્થના વાચક છે. પણ આ નય ત્રિપદાર્થને લિંગના ભેદથી, આ પદાર્થ અહીંયા શું કહ્યું કે સ્ત્રી પદાર્થના વાચક છે, પણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ માને છે. છે તો એ બધા એમ કે એ કહેવું છે એ સ્ત્રીના વાચક તરીકે લઈએ છે, છતાં પણ એ ત્રણ ભેદરૂપ માને છે. પણ એવા ભેદરૂપ ન લેવામાં આવે ત્યારે એ અહીંયા એને જે કહેવું છે એ શબ્દ નહીં કહેવો છે. હવે આગળ 68 છે. સમભી રૂઢ નય કોને કહે છે? કે જે નય જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે તેને સમભી રૂઢ નય કહે છે. જેમ કે ગો શબ્દના અનેક અર્થ વાણી, પૃથ્વી, ગમન આદિ થાય છે, પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે. પ્રચલિત રૂઢિનો અર્થ થી જોવા જઈએ તો એ ગાય થાય છે. એટલે અર્થ તો ઘણા છે, પણ એમાં પ્રચલિત અર્થ અહીંયા લીધો એટલે એવો નય જે લેવામાં આવે કે બીજા બધાને ઉલ્લંઘીને, એ ઓળંગી જઈને અને રૂઢિથી જે અર્થ હોય એને ગ્રહણ કર્યો. એટલે રૂઢિ તરીકે જો જોવા જઈએ તો ખાસ કરીને ગો શબ્દ છે તે ગાય માટે વપરાય છે. એટલે તમે એ ગો નો અર્થ ગાય તરીકે લો છો તો એ સમભી રૂઢિ નય તરીકે થયું. જો એને એના બીજા અર્થમાં લેવામાં આવે, રૂઢિમાં જે વપરાતું એના કરતા જુદા પ્રકારે લેવામાં આવ્યું હોય તો એ સમભી રૂઢિ નય ન થાય. પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે. ગો શબ્દના અર્થ જો વાણી પણ થાય છે, પૃથ્વી પણ થાય છે, જવું ગો આદિ થાય છે, પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે. એટલે તમે જ્યારે ગોનો અર્થ ગાય લો છો એટલે એ રૂઢિ પ્રમાણે લો છો તો સમભી રૂઢિ નય થી એ અર્થ તમે લીધો છે. અનેક અર્થમાંથી કયો અર્થ તમે લો છો, કઈ રીતે એ નયને ગ્રહણ કર્યો તો સમભી રૂઢિ નયથી ગ્રહણ કર્યો. વળી આ નય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે. પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે. જેમ કે ઇન્દ્ર, શક્ર, પુરંદ્ર એ ત્રણેય શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના જ વાચક છે, પણ આ નય એ ત્રણેયના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. આમાં સમભી રૂઢિનયમાં આ બીજી વાત આમાં લીધી છે. એક વાત તો આપણને સમજાવી કે રૂઢિગત જે છે એવો અર્થ ગ્રહણ કરવામાં આવે એ, અને બીજી વાત અહીંયા એ લીધી કે રૂઢિગત અર્થ તો બરાબર છે, પણ સાથે એ નય એ પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ સ્વીકારે, અર્થને ભેદરૂપ સ્વીકારે. એમાં ઉદાહરણ આપ્યું કે ઇન્દ્ર, શક્ર, પુરંદર એ ત્રણેય શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના એના જ વાચક છે. એ શબ્દો વાચક જેના છે એનું વાચ્ય જે છે એ શું છે એની વાત કરી છે. તો ઇન્દ્ર, શક્ર, પુરંદર એ ત્રણેય શબ્દો એક જ લિંગના પર્યાયવાચી, એક જ લિંગ એટલે કયું? પુરુષ લિંગ છે. એ પુરૂષલિંગને પર્યાયને વાંચનારા શબ્દના જ વાચક છે. પણ આ નય એ ત્રણેયના ભિન્ન ભિન્ન અર્થ કરે છે, એ જુદા જુદા અર્થ કરે છે, એવા આ નયને અહીંયા સંભી રૂઢિનય કહે છે. એવમ ભૂતનય કોને કહે છે? જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવમ ભૂતનય કહે છે. જેમ કે પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો, એનો અર્થ એ થયો કે એ એવમ ભૂતનયથી આપણે એને કહેવામાં આવ્યું. પૂજારી છે, પૂજા ન કરતો હોય ત્યારે પૂજારી કહેવો અને પૂજા કરતો હોય ત્યારે પૂજારી કહેવો, એટલે પૂજા કરે ત્યારે જ એને પૂજારી કહેવો, તો એ એવમ ભૂતનયનું કથન થયું, એ એવમ ભૂતનયથી જાણવું થયું. જ્યારે ક્રિયારૂપ પરિણમતો હોય ત્યારે, એટલે જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે, ક્રિયારૂપ અર્થ પૂજાનો અર્થ ક્રિયારૂપ અર્થ શું છે તે આપણે જાણીએ કે પૂજા કરવી એ, ને એવી ક્રિયારૂપ પરિણમતા પદાર્થને, એવી ક્રિયારૂપ પરિણમે છે જે એવો આ માણસ, એ જ્યારે એ ક્રિયા કરે છે ત્યારે જ એને એ પૂજારી કહેવામાં આવ્યો, એટલે એ વખતે આપણે એવમ ભૂત નયથી એને પૂજારી કહ્યો. કઈ રીતે પૂજાગરી કહ્યો? એવમ ભૂત નયથી કહ્યો, એટલે જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવમ ભૂત નય કહે છે. જેમ કે પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો. પ્રશ્ન 70 છે કે વ્યવહાર નય અથવા ઉપનયના કેટલા ભેદ છે? તેના બે ભેદ છે, સદ્ભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય. મુખ્ય પહેલા બે ભેદ આવે પછી પાછા પેટા ભેદ એના આવશે, સદભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય. હવે સદભૂત વ્યવહાર નય કોને કહે? તો કે એક પદાર્થમાં ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદભૂત વ્યવહાર નય કહે છે. સદભૂત વ્યવહાર નય એટલે જે ખરેખર છે, માત્ર ઉપચાર કરવામાં આવ્યો છે એમ નહીં, સદભૂત એટલે અંદર વસ્તુ તો એ પ્રમાણે છે જ, પણ ભેદ છે ને અહીંયા, એટલે એ વ્યવહાર થઈ જાય છે. ગુણ છે અને ગુણી છે એમાં કંઈ અસત્ય વાત તો છે જ નહીં, ગુણ છે અને ગુણી છે, પણ ગુણ અને ગુણીને આપણે ભેદરૂપે લઈએ તો એ સદભૂત વ્યવહાર નય થઈ જાય છે. નથી અને એમાં વાત કરવામાં આવી છે, ઉપચાર કરીને વાત કરવામાં આવી છે એવી વાત નથી, અથવા તો અસત્યાર્થ કોઈ છે એમ વાત નથી, એટલે સદભૂત એમાં છે, અવસ્થિત છે, હોવા પણ છે, એ સદભૂત છે. એવા સદભૂત ને અહીંયા ભેદરૂપે ગ્રહણ કરવામાં આવે છે એટલે વ્યવહાર ન થઈ જાય છે, એટલે સદભૂત વ્યવહાર નય છે. જે છે અને તેને કહેવું છે તો એ સદભૂત વ્યવહાર નય છે, પણ હવે જુદું જુદું કરીને કહીએ છીએ, ભેદ પાડીને કહીએ છીએ, એટલે એ વ્યવહાર નય થવાનો છે, નિશ્ચય ને એની વાત થતી. 72મું, સદભૂત વ્યવહાર નયના કેટલા ભેદ છે? એના પાછા પેટા ભેદ પડે છે, બે ભેદ, ઉપચરિત સદભૂત વ્યવહાર નય અને અનઉપચરિત સદભૂત વ્યવહાર નય. જેમાં ઉપચાર કરવામાં આવે હોય નહીં અને એ રીતે ઉપચાર કરવામાં આવે ત્યારે એ ઉપચરિત સદભૂત વ્યવહાર નય કહેવામાં આવે છે, અને બીજો અનઉપચરિત જેમાં ઉપચાર ન કરવામાં આવે અને સદભૂત હોય તો એ અનઉપચરિત સદભૂત વ્યવહાર નય કહેવામાં આવે છે. આગળ વિશેષ બધી એના ઉદાહરણો આવશે એમ વધારે સમજાતું જશે, પહેલા આ ભેદને આપણે સમજી લઈએ. હવે અહીંયા ઉપચરિત સદભૂત વ્યવહારને કોને કહે છે? તો જે ઉપાધિ સહિત ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદભૂત વ્યવહારને કહે છે. મતિ જ્ઞાન આદિ ગુણ, મતિ જ્ઞાન આદિ ગુણ એમ લેવામાં આવે તો એ ઉપચરિત સદભૂત વ્યવહારને કહેવામાં આવ્યું. મતિ જ્ઞાન, જ્ઞાન છે તે ગુણ થયો અને એને ઉપાધિ કઈ લગાડી? મતિ, મતિની ઉપાધિ એની સાથે રહી. અહીંયા કહ્યું છે ને કે ઉપાધિ સહિત ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદભૂત વ્યવહારને કહે છે. એટલે ગુણ તો જ્ઞાન છે, હવે મતિ જ્ઞાન આદિ ગુણ તરીકે લીધું, એમાં એ ઉપાધિ સહિત લીધો મતિ, એટલે એ ઉપચરિત સદભૂત વ્યવહાર નય થયો. આગળ એમાં બીજું વધારે થોડી સ્પષ્ટતા આપણને કરી છે. જે કર્મ ઉપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ કર્મની ઉપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયોની ભેદ કલ્પના કરે તેને ઉપચરિત સદભૂત વ્યવહારને એટલે અશુદ્ધ સદભૂત વ્યવહારને કહે છે. જેમ કે સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાન આદિ ગુણ અથવા તો અશુદ્ધ નર નારક આદિ પર્યાયો એને અહીંયા ઉપચરિત સદભૂત વ્યવહારને અથવા તો અસદભૂત વ્યવહારને કહ્યો છે. મૂળ વાત પહેલી શું લીધી? કે જે ઉપાધિ સહિત ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદભૂત વ્યવહારને કહે છે. સદભૂત અને અસદભૂત એના બે વિભાગ, પહેલા ભાગ કર્યા આપણે વ્યવહાર નયના, એ સદભૂત અને અસદભૂત. અને સદભૂતની અંદર એ ઉપચારથી છે કે અણઉપચારથી, એટલે ઉપચરિત અને અણઉપચરિત એ ભાગ પાડ્યા. અને અહીંયા એ ઉપચરિત જે છે એને માટે કહ્યું કે જે ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદભૂત વ્યવહાર ન કીધો. અને એમાં આપણે મતિ જ્ઞાન આદિ ગુણ લીધા. અને બીજાની અંદર આપણને એ વાત કરી કે જેને કર્મની ઉપાધિ સહિત, કર્મની ઉપાધિ સાથે રાખીને એ અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ, એક એક્ઝામ્પલ આપણે એ લઈએ કે અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ, અથવા તો બીજું લઈએ કે અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય, અને અશુદ્ધ પર્યાયની એ ભેદ કલ્પના કરે. અખંડ દ્રવ્ય તો છે, એ તો શુદ્ધ જ છે, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ એને આપણે જ્યારે કર્મની ઉપાધિ સાથે લઈએ તો આપણે શું કહીએ કે એને કર્મની મલિનતા લાગેલી છે. એટલે એની કલ્પના આપણે કર્મની મલિનતા સાથે કરી. તો હવે કર્મની મલિનતા ખરેખર તો નથી, ખરેખર તો નથી, એક તો એની ઉપર એવો ઉપચાર કરવામાં આવ્યો, પણ છે તો ખરી ને, કર્મ નથી એમ તો વાત નથી, કર્મ પણ રહેલા છે. પણ આત્માની અપેક્ષાએ, દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો આત્મા તો શુદ્ધ જ છે. એટલે એ સદભૂત કયો, અને સદભૂત વ્યવહારની અંદર એ ઉપચાર કરવામાં આવ્યો. એટલે ભેદરૂપ જે કલ્પના કરી એમાં એવો ઉપચાર કરવામાં આવ્યો કે આત્મા એ કર્મની સહિત જે છે, એટલે એને એને સદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો. પણ હવે એ સદભૂત વ્યવહારને તો ખરો, પણ એ કેવો છે? તો કે અશુદ્ધ, અશુદ્ધ સદભૂત વ્યવહારને છે. કેમ કે એ અશુદ્ધ એવા કર્મ છે એના સહિત લેવામાં આવ્યું, એટલે એને અશુદ્ધ સદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો. એમાં ઉદાહરણ આપ્યું સંસારી જીવ. સંસારી જીવ છે એને શું હોય? તો કર્મનું બંધન હોય, એટલે એની અવસ્થા જે છે એ પર્યાય રૂપે જોવા જઈએ તો અશુદ્ધ અવસ્થા થઈ. અને એના જ્ઞાન આદિ ગુણ તો છે, પણ એ કેવી રીતે છે? તો કે એ આવરાયેલા લઈએ છીએ આપણે, કર્મથી આવરાયેલા લીધા, એટલે અશુદ્ધ તરીકે લીધા, એટલે અશુદ્ધ મતિ જ્ઞાન આદિ ગુણ સંસારી જીવના છે એને અહીંયા, અથવા તો અશુદ્ધ નરક આદિ પર્યાયો છે એને અહીંયા અશુદ્ધ સદભૂત વ્યવહાર ન કહો. હવે અનઉપચરિત સદભૂત વ્યવહાર ન કોને કહે છે? અનઉપચરિત ઉપચાર વિના અને સદ્ભૂત વ્યવહાર નય છે. એટલે એમાં જે નય નિરુપાધિક ગુણ, પેલામાં કર્મની ઉપાધિ સહિત લેવામાં આવ્યું હતું, જે નય કર્મ ઉપાધિ સહિત લીધું હતું, અહીંયા લે છે કે જે નય નિરુપાધિક ઉપાધિ વિના ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને અનઉપચરિત સદભૂત વ્યવહાર નય કહે છે. જેમ કે જીવના કેવળ જ્ઞાન આદિ ગુણ, કેવળ જ્ઞાન આદિ ગુણ લઈએ તો એમાં એક કર્મની વાત આવતી નથી, કર્મથી આવરાયેલા એમ છે નહીં, એટલે એની કર્મની ઉપાધિ આવી નહીં, કર્મની ઉપાધિ આવી નથી. એટલા માટે એને શું કહ્યું કે જે નય નિરુપાધિક કર્મની ઉપાધિ વિનાના ગુણ અને ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે છે એટલે એ અનઉપચરિત ઉપાધિ વિનાનો સદભૂત વ્યવહાર નય છે. કેમ કે સદભૂત તો છે જ, ગુણ પણ છે અને ગુણી પણ છે, અને ગુણ ને ગુણી એવા બે ભેદ પાડ્યા છે એટલે વ્યવહાર નય થયો. ગુણ ગુણી ભેદ પાડ્યા એટલે વ્યવહાર નય થયો, અને ગુણ પણ છે અને ગુણી પણ છે જ એટલે સદભૂત છે. એ વાત સત્ય છે, સદભૂત એટલે સત્ય વાત તો છે જ, અને એની અંદર ઉપચાર નથી. કેવળ જ્ઞાનની વાત લઈએ તો એમાં કેવળ એમાં કોઈ ઉપાધિ લીધી નથી. શું ઉપાધિ લીધી? કર્મની ઉપાધિ નથી લીધી, એટલે એની ઉપર કોઈ ઉપચાર નથી, એટલે અનઉપચરિત સદભૂત વ્યવહાર નય છે. 75. અસદભૂત વ્યવહારને કોને કહે છે? હજી પાછી થોડી વધારે સ્પષ્ટતાઓ આવતી જશે. આ વસ્તુ છે ને, કોઈએ પહેલા કરેલી ન હોય એને જરા કદરી પડે, પણ જેણે કરેલી છે એને જલ્દી બેસી જાય છે, એટલે વારંવાર આ વાત ફરી ફરીને વિચારવી પડે, વાંચવી પડે, 2-3-4 વખત થશે એટલે બરાબર બેસી જશે. જુઓ, આપણે તરત હોય ધીમે જઈએ છીએ એટલે જેથી કરીને બધાને સમજણ પડે. 5મું છે અહીંયા, અસદભૂત વ્યવહારને કોને કહે છે? અસદભૂત વ્યવહાર નય, બરાબર. અનઉપચરિત ને ઉપચરિતની વાત અહીંયા નથી, પેલા સીધું અસદભૂત કોને છે. પેલા સદભૂતની અંદર આપણે ઉપચરિત ને અનઉપચરિતની વાત લીધી હતી, અહીંયા સદભૂતની વાત નથી, અસદભૂત વ્યવહાર નય લીધો છે. સદભૂતની વાત આપણે પૂરી કરી, એટલે પેલા તો અસદભૂત વ્યવહારને કોને કહે છે તે સમજીએ. કે જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે તેને અસદભૂત વ્યવહારને કહે છે. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપો, પદાર્થો છે તો ભિન્ન, પદાર્થો ભિન્ન છે, જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપ ભિન્ન છે ને એને અભેદરૂપ કથન કરે, એટલે શું કથન કેવું થયું? સદભૂત થયું કે અસદભૂત થયું? અસદભૂત કથન થયું, એનો સદભાવ નથી અને તમે એ રીતે કહો છો એટલે અસદભૂત થયું. એવું છે નહીં ને કહ્યું, જે મળેલા ભિન્ન પદાર્થો ને અભેદ રૂપે કથન કરે તેને અસદભૂત વ્યવહારને કહે છે. જેમ કે આ શરીર મારું છે, આ શરીર મારું છે. હવે શરીર અને હું આત્મા બે છીએ જુદા, ને છતાંય એ મળેલું છે, છે બરાબર, જન્મ્યા ત્યારથી સાથે શરીર રહેલું છે, પણ છે તો બંને પદાર્થ ભિન્ન અને અભેદ રૂપે કથન કર્યું, એટલે જે છે નહીં, જેનો સદભાવ નથી એનો અહીંયા તમે કર્યું, એટલે એ અસદભૂત વાત થઈ. જે છે નહીં, સત્ય નથી, એને તમે અહીંયા કથન કરો છો એટલે અસદભૂત થયો. આ વ્યવહાર કેવો છે? અસદભૂત છે, ભેદરૂપ છે, એટલે વ્યવહાર નહીં તો છે જ. આ શરીર મારું છે એમ કહીએ છીએ ત્યારે એ શરીર અને આત્મા બે ભલે સાથે મળેલા છે એવું આપણે જન્મથી લાગે છે, પણ સત્ય શું છે? તો કે શરીર પૂતગળ છે, જીવ દ્રવ્ય છે, તે જુદું છે એનાથી, પણ એ બંને એ મળેલા છે બે ભિન્ન પદાર્થો, અને એને પછી અભેદ રૂપે એમ કહી દઈએ કે મારું છે, શરીર તો મારું છે જ નહીં, તો એ કથન કેવું કહેવાય? અસદભૂત વ્યવહાર ને એનું કથન કહ્યું. વસ્તુ નથી એટલે અસદભૂત છે, એવું છે જ નહીં સ્વરૂપ, તો અહીંયા એ અસદભૂત વ્યવહારને એનું કથન થયું. બીજો એક્ઝામ્પલ પણ અહીંયા આપ્યો છે કે અથવા તો માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. હવે જો કે માટીના ઘડાને ઘીનો ઘડો કરવો એમાં બીજી પણ દ્રષ્ટિ લાગુ પડે છે, બીજાને એ પણ અમુક રીતે લાગુ પડે છે, પણ આપણે અહીંયા એ રીતે પણ કહી શકીએ કે ઘડો છે તો માટીનો ને તમે એને ઘીનો ઘડો કહો છો, કેમ કે એમાં ઘી ભર્યું છે એટલે એને એ જાણો છો તમે ઘીના ઘડા તરીકે. ભાઈ પાંચ છ ઘડા છે, તમે કે ઘીનો ઘડો લાવો, એક ઘડો ઘીનો હોય ને એક છાશનો હોય ને એક દૂધનો હોય, તો કે ઘીનો ઘડો લાવો, ઘડો તો માટીનો જ છે એટલે એમાં એ વસ્તુ છે નહીં, ઘીથી બનેલો નથી, છતાં પણ એને એમ કહેવામાં આવે તો એ અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો. એટલે ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, એ અભેદ થતા નથી, એમાં ભેદ તો રહે જ છે. આત્મા અને શરીર એ કંઈ અભેદ થતા નથી, એ તો ભેદ જ છે કાયમ માટે, એ તો જુદા જ છે. તેથી આ નય અસદભૂત કહેવાય છે. વળી તે પર સાથેના સંબંધનું કથન કરે છે તેથી વ્યવહાર નહીં કહેવાય છે. બરાબર છે, આ સ્પષ્ટતા કરી. આપણે આ નયને ફરીથી આપણે સમજશું, એટલે બધાને નયો વિશે પૂરેપૂરી સમજ પડે નહીં ત્યાં સુધી આપણે વારંવાર એનો અભ્યાસ કરીશું અને વધારે ને વધારે સ્પષ્ટતા કરીશું. આજે સમય પૂરો થયો છે એટલે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. તો આવતી વખતે ફરીથી આ વસ્તુને ફરી એનું રિવિઝન કરી અને ફરીથી સમજશું. બધાને ત્યાં સુધી નયની સમજ ન પડે ત્યાં સુધી આપણે બરાબર આ નય વિશે જાણકારી બરાબર મેળવીશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.